આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે આ ખાસ ચર્ચામાં. આજે આપણી પાસે બાબુ સુથારનો લેખ છે, અનુ આધુનિકતાવાદ પૂર્વપંથ.
નમસ્કાર.
આપણે આજે આ લેખના ઊંડાણમાં ઉતરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે જટિલ લાગતો શબ્દ છે અનુ આધુનિકતાવાદ, એ ખરેખર છે શું, એના પડઘા ક્યાં ક્યાં પડે છે, અને ખાસ તો ગુજરાતી સાહિત્ય અને આપણી આસપાસની દુનિયા માટે એનું શું મહત્વ છે એની વાત કરીશું.
બિલકુલ. અને આપણો મુખ્ય હેતુ રહેશે સુથારના જે વિચારો છે એના તાણાવાણાને ઉકેલવાનો.
હા,
એટલે કે આ અનુ આધુનિકતાવાદ શું છે? કોઈ શૈલી છે કે પછી કોઈ ખાસ વિચારસરણી કે પછી ઇતિહાસનો કોઈ ચોક્કસ તબક્કો છે? સુથાર આ બધા પ્રશ્નોને જુએ છે અને આધુનિકતાવાદ સાથે એના સંબંધો શું છે,
ક્યાં સમાનતા ક્યાં તફાવત,
હા બરાબર, એ પણ સ્પષ્ટ કરે છે. એટલે પશ્ચિમના સંદર્ભમાં અને આપણા મતલબ ગુજરાતી પરિવેશમાં આ ખ્યાલ કેવી રીતે આકાર લે છે એ જોવું રસપ્રદ રહેશે.
ચાલો તો શરૂઆત કરીએ. લેખની શરૂઆતમાં જ એ પ્રશ્ન ઉઠાવે છે કે ભાઈ આ અનુ આધુનિકતાવાદ છે શું, શૈલી, વિચાર પદ્ધતિ કે સમયગાળો. એટલે આ પ્રશ્ન જ બતાવે છે કે આ કોઈ એક ચોક્કસ વ્યાખ્યામાં બંધાય એવો ખ્યાલ નથી.
બરાબર.
સુથાર આ અસ્પષ્ટતાની વાત તો કરે છે, પણ એના ફાયદા અને ગેરફાયદા બંને છે એમ પણ કહે છે.
હા, તો ફાયદો શું?
ફાયદો એ થયો કે એનો વ્યાપ એટલે કે એની પહોંચ બહુ વધી. શરૂઆત તો થઈ કળા, સ્થાપત્ય, સિનેમાથી, પણ પછી એ વિસ્તરતો ગયો સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સંસ્કૃતિ અભ્યાસ, અરે વિજ્ઞાન સુધી પહોંચ્યો.
અચ્છા.
એટલે જુદા જુદા ક્ષેત્રોના અભ્યાસીઓને લાગ્યું કે એમની આસપાસ જે બદલાવ આવી રહ્યો છે એને સમજવા માટે જૂના શબ્દો, જૂના સાધનો કદાચ પૂરતા નથી.
એટલે આ શબ્દ ઉપયોગી બન્યો.
હા, એની જરૂર પડી.
અને ગેરફાયદો?
એ તો દેખીતું જ છે, જ્યારે કોઈ શબ્દ આટલો બધો ફેલાય એટલે
એનો મૂળ અર્થ થોડો વિસ્તૃત થઈ જાય, કદાચ ઝાંખો પણ પડે.
હા, પણ એ હંમેશા નકારાત્મક જ હોય એવું જરૂરી નથી, ખરું ને? માનવ વિદ્યાઓમાં તો આવું થતું જ હોય છે.
બરાબર. એક ક્ષેત્રનો વિચાર બીજામાં જાય એટલે નવા રંગરૂપ ધારણ કરે, ક્યારેક વધુ સમૃદ્ધ પણ બને. આ જટિલતાને સમજવા માટે પેલો માઇકલ ડિયર અને ક્રિસ્ટન સિમોન્સન જેવા વિદ્વાનોએ ત્રણ મુખ્ય પ્રકાર પાડવાનો પ્રયત્ન કર્યો છે.
કયા ત્રણ?
પહેલો શૈલી તરીકે, ખાસ કરીને સ્થાપત્ય, સાહિત્ય, સંસ્કૃતિના જે પ્રવાહો છે એમાં જોવા મળતી લાક્ષણિકતાઓ.
બરાબર.
બીજો વિચાર પદ્ધતિ તરીકે, જેમાં પેલો અનુસંરચનાવાદ, વિઘટન એવા ફિલોસોફિકલ અભિગમો આવે.
ડીકન્સ્ટ્રક્શન.
હા. અને ત્રીજું સમયગાળા તરીકે, જેમ કે ફેડરિક જેમ્સન, ડેવિડ હાર્વે જેવા માર્ક્સવાદી વિચારકો એને મૂડીવાદના નવા તબક્કા સાથે જોડે છે.
લેટ કેપિટલિઝમ, અનુ ઔદ્યોગિક યુગ.
બરાબર. પણ એ પણ સાચું છે કે આ ત્રણેય પ્રકારો સાવ અલગ નથી, એમની વચ્ચે ભેળસેળ છે.
અને આ ભેળસેળ જ કદાચ એને વધુ રસપ્રદ બનાવે છે. સુથાર એ પણ નોંધે છે કે આ શબ્દ પહેલો કોણે વાપર્યો એમાં પણ મતભેદ છે.
હા, પેલી TLS ની વાત આવે છે, ટાઈમ્સ લિટરરી સપ્લિમેન્ટ, 1993માં એમાં પત્રોમાં ચર્ચા ચાલેલી.
કોઈકે ઇટાલિયન ફિલ્મો કહ્યું, કોઈકે બીજે ક્યાંક.
પણ સુથાર અહીં એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે કે ભાઈ મૂળ કોણે શોધ્યો એના કરતાં એ શબ્દ વપરાય છે કેવી રીતે, કયા સંદર્ભમાં, એ વધુ અગત્યનું છે.
સાચી વાત.
જેમ કે ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયનબીએ આ શબ્દ સંસ્કૃતિઓના સહ અસ્તિત્વ, એમની બહુલતા, પ્લુરાલિટી દેખાડવા વાપર્યો હતો.
અને આ બહુલતા એટલે કે એક નહીં પણ અનેક સત્યો, અનેક દ્રષ્ટિકોણ હોઈ શકે.
હા, એ વિચાર જ અનુ આધુનિકતાવાદનું એક મુખ્ય લક્ષણ ગણાય છે.
જોકે આ શબ્દને વ્યાપક ઓળખ અને ફિલોસોફિકલ ઊંડાણ આપવાનું શ્રેય તો પેલા ફ્રેન્ચ ફિલસૂફ ઝ્યા ફ્રાન્સ્વા લિયોતારને જાય.
બરાબર. ખાસ કરીને એમનું 1979નું પુસ્તક ધ પોસ્ટ મોડર્ન કન્ડિશન, એ પછી તો આ શબ્દ શૈક્ષણિક વર્તુળોમાં છવાઈ ગયો.
તદ્દન સાચી વાત. હવે જો આપણે આપણા ગુજરાતી સાહિત્ય તરફ આવીએ તો સુથાર શું કહે છે, અહીં આ શબ્દનો ઉપયોગ કેવો રહ્યો છે?
સુથારનું અવલોકન છે કે અહીં ઉપયોગ પણ થયો છે અને દુરુપયોગ પણ.
હા, એમાં સુરેશ જોશીનો ફાળો નોંધપાત્ર ગણાય. એમણે પશ્ચિમી ખ્યાલો માટે ગુજરાતી સંજ્ઞાઓ ઘડવાનો પ્રયાસ કર્યો.
મોડર્નિટી માટે અર્વાચિંતા
અને પોસ્ટ મોડર્નિઝમ માટે અનુઅર્વાચિંતા.
બરાબર.
પણ દુરુપયોગનું ઉદાહરણ પણ સુથાર આપે છે. પેલો પરિષ્કૃતિ વાર્તા સંગ્રહ,
અચ્છા હા,
એના સંપાદકોએ એને પોસ્ટ મોડર્ન કહ્યો, પણ સુથાર સ્પષ્ટ કહે છે કે એમાં જે લક્ષણો વર્ણવ્યા હતા એ તો ખરેખર આધુનિકતાવાદના હતા, અનુઆધુનિકતાવાદના નહીં.
આવી ગેરસમજ તો થાય, ખાસ કરીને જ્યારે કોઈ નવો વિચાર આવતો હોય. હવે મૂળ શબ્દ પર પાછા જઈએ. અનુઆધુનિકતાવાદ, એમાં જે અનુ છે,
હા,
એ ઉપસર્ગ,
હા,
એનો અર્થ શું?
સીધો શબ્દકોશ જોઈએ તો પછી, આફ્ટર,
એટલે કે આધુનિકતાવાદ પછીનો વાદ.
પણ શું એટલું જ? કેટલાક એનો અર્થ વિરુદ્ધ એટલે કે પ્રતિ આધુનિકતાવાદ પણ કરે છે ને?
હા, કરે છે. પણ સુથાર કહે છે કે આ પછી કે વિરુદ્ધની બહુ ચિંતા કરવાની જરૂર નથી.
કેમ?
કારણ કે વાસ્તવિકતા પોતે જ એટલી જટિલ છે, એટલી સંદિગ્ધ છે કે એને આવા સાદા ખાનામાં નાખી ન શકાય. અહીં તેઓ પેલું ક્વોન્ટમ ફિઝિક્સનું શ્રોડિંગરની બિલાડીનું ઉદાહરણ આપે છે.
પેલી પેટીમાં બિલાડી જીવે છે કે મરી ગઈ?
હા, પેટી ખોલ્યા વગર ખબર ન પડે.
બંને શક્યતાઓ એક સાથે છે. અનુઆધુનિક વિચાર પણ આવી સંદિગ્ધતાને સ્વીકારવાની વાત કરે છે.
સરસ મુદ્દો છે. આ અનુના બીજા અર્થો પણ નીકળે છે ને?
હા, જેઓ એને શૈલી તરીકે જુએ છે તેઓ ક્યારેક અનુનો અર્થ નવ્ય નિયો જેવો કરે, જેમ કે નવ્ય આધુનિકતાવાદ.
અચ્છા.
જેઓ વિચાર પદ્ધતિ તરીકે જુએ છે તેઓ કહે છે કે આ આધુનિકતાવાદ જે તત્વમીમાંસા પર ઊભો છે એના પાયા કેટલા તકલાદી છે એ બતાવવાનો પ્રયાસ છે.
એટલે કે આધુનિકતાવાદની ટીકા,
ક્રિટિક ઓફ મોડર્નિઝમ.
બરાબર.
અને ત્રીજો વર્ગ જે સમયગાળા તરીકે જુએ છે, ખાસ કરીને માર્ક્સવાદીઓ.
હા, એ લોકો માને છે કે જો આધુનિકતાવાદ ઔદ્યોગિક યુગની પેદાશ હતો તો અનુઆધુનિકતાવાદ એ અનુઔદ્યોગિક યુગ એટલે કે મોડેરા મૂડીવાદના સમયનું પ્રતિબિંબ છે.
આ બધી વ્યાખ્યાઓ એકબીજા સાથે જોડાયેલી લાગે છે.
ચોક્કસ. એટલે જ હાલ ફોસ્ટર નામના એક વિવેચકે અનુઆધુનિકતાવાદના બે મુખ્ય સ્વરૂપોની વાત કરી છે જે આ સમજવામાં મદદ કરે.
કયા બે સ્વરૂપો?
એક પ્રતિકારનો અનુઆધુનિકતાવાદ, પોસ્ટ મોડર્નિઝમ ઓફ રેઝિસ્ટન્સ. આ લોકો માને કે આધુનિકતાવાદ એક મોટી ભૂલ હતી, એનાથી છૂટા જ પડવું જોઈએ,
સંપૂર્ણ વિચ્છેદ.
હા. અને બીજો પ્રતિક્રિયાનો અનુઆધુનિકતાવાદ, પોસ્ટ મોડર્નિઝમ ઓફ રિએક્શન. આ પ્રકાર આધુનિકતાવાદના પાયાની ટીકા કરે છે, એના મોટા દાવાઓ કેટલા પોકળ હતા એ બતાવે છે.
અને સુથાર અહીં ખાસ ભાર મૂકે છે કે આ બીજો પ્રકાર એટલે શૂન્યવાદ નથી, નિહિલિઝમ નથી.
બરાબર. એવું નથી કે કશું જ સાચું નથી, કોઈ અર્થ જ નથી, પણ એ માને છે કે અર્થ નિશ્ચિત નથી હોતો, સંદિગ્ધ હોય છે, અને આ સંદિગ્ધતા કોઈ ખામી નથી,
પણ માનવ ચેતનાની સમૃદ્ધિ છે.
હા, અને સાચા અર્થમાં માનવતાવાદનું લક્ષણ છે. સુથાર તો આગ્રહ રાખે છે કે ફોસ્ટરના આ બે પ્રકારોને વિરોધી નહીં પણ પૂરક ગણવા જોઈએ.
અને તેઓ પેલા કાર્લ પોપરનો હવાલો આપે છે ને?
હા, કે સતત નિશ્ચિતતાનો આગ્રહ રાખવા કરતાં સંદિગ્ધતાને સ્વીકારવી વધુ સારી. વિજ્ઞાન ભલે નિશ્ચિતતા પાછળ દોડે, પણ કળા, સાહિત્ય, સંસ્કૃતિએ એવું કરવાની જરૂર નથી.
અનુઆધુનિકતાવાદ આવી બહુઅર્થીપણાને મહત્વ આપે છે, એને ઉજવે છે.
બરાબર. જ્યારે પેલી નિશ્ચિતતાનો આગ્રહ તો આધુનિકતાવાદનો હતો અને એણે ઘણી સમસ્યાઓ ઊભી કરી.
આ ખરેખર મહત્વનો તફાવત છે. હવે સુથાર આ સંબંધને એક ઐતિહાસિક ક્રમમાં મૂકે છે ને? પૂર્વ આધુનિકતાવાદ, આધુનિકતાવાદ, અનુઆધુનિકતાવાદ.
હા, પણ એ ક્રમ કામચલાઉ છે એમ કહે છે. એ કહે છે કે જેમ આધુનિકતાવાદે પરંપરાની એટલે કે પૂર્વ આધુનિકતાવાદની ટીકા કરી, એના પર સવાલ ઉઠાવ્યા,
તેમ અનુઆધુનિકતાવાદ આધુનિકતાવાદની ટીકા કરે છે.
બરાબર. પણ ટીકા કરવાની પદ્ધતિ જુદી છે.
કેવી રીતે?
આધુનિકતાવાદે શું કર્યું? પરંપરાની કોઠાસૂજ અને શ્રદ્ધાને હટાવીને એની જગ્યાએ બુદ્ધિ અને તર્ક, રીઝન આધારિત નવો તર્ક સ્થાપવાનો પ્રયત્ન કર્યો, રિપ્લેસમેન્ટ કર્યું. જ્યારે અનુઆધુનિકતાવાદ કોઈ નવો તૈયાર તર્ક નથી આપતો, એ તો આધુનિકતાવાદના પોતાના તર્કમાં જે મર્યાદાઓ છે, વિસંગતિઓ છે, એને જ છતી કરે છે.
એટલે આ કોઈ પાછું પરંપરા તરફ જવાનો પ્રયાસ નથી?
ના, બિલકુલ નહીં. આ તો આધુનિકતાવાદના પોતાના દાવાઓની જ ચકાસણી છે.
સુથાર એટલે જ કહે છે કે પેલો ક્રમ પૂર્વાધુનિક આધુનિક અનુ એ કોઈ સીધી લીટી નથી.
હા, વાસ્તવિક દુનિયામાં તો આ બધા વલણો સાથે સાથે ચાલતા હોય છે.
બરાબર.
અહીં તેઓ મિશેલ ફૂકોના સ્વીકાર પરિહારના તર્કની વાત કરે છે. કોઈ વિચારધારા કેન્દ્રમાં હોય તો બીજી હાંશિયામાં હોય પણ નાશ ન પામે.
અને સુથાર આ ત્રણ તબક્કા માટે પોતાના લેબલ આપે છે જે બહુ રસપ્રદ છે.
હા, પૂર્વ આધુનિકતાવાદ, કાર્ડિયોસેન્ટ્રિક
એટલે હૃદય કેન્દ્રી, ભાવના શ્રદ્ધા કેન્દ્રમાં.
આધુનિકતાવાદ લોગોસેન્ટ્રિક,
તર્ક કેન્દ્રી, બુદ્ધિ તર્ક શબ્દ કેન્દ્રમાં.
અને અનુઆધુનિકતાવાદ એન્થ્રોપોસેન્ટ્રિક અને ગ્રામેટોલોજિકલ,
મનુષ્ય કેન્દ્રી અને લેખન ભાષા કેન્દ્રી. આના પર પછી આવીશું. પહેલાં પહેલું કાર્ડિયોસેન્ટ્રિક એટલે કે પૂર્વ આધુનિકતાવાદ, જેની ટીકા આધુનિકતાવાદે કરી, એના લક્ષણો જોઈએ. સુથાર શું ગણાવે છે?
મુખ્ય મુદ્દાઓ એમ છે કે અભિગમ નોર્મેટિવ છે, એટલે કે કેવું હોવું જોઈએ પર ભાર.
નીતિ નિયમો, મૂલ્યો.
હા, વાસ્તવિકતા વ્યક્તિગત નહીં પણ સમૂહનિષ્ઠ, લોકનિષ્ઠ. વૈવિધ્ય સ્વીકાર્ય પણ ઉચ્ચ નીચનો ક્રમ કુદરતી ગણાય.
અને એના કારણે થતી હિંસા પણ ક્યારેક ન્યાયી ઠરે.
બરાબર. વિચારવાની રીત મુખ્યત્વે કોઠાસૂજ, અનુભવ આધારિત, ફોર્મલ રીઝનિંગ ઓછું, શ્રદ્ધા અંતસ્ફૂરણા પર ભાર,
અલૌકિક તત્વોનો સ્વીકાર, જાદુમંતર,
અને ઇતિહાસ, પરંપરા, પૂર્વજોનો બહુ મહિમા, વર્તમાન ભૂતકાળથી જોડાયેલો, એટલે જ કાર્ડિયોસેન્ટ્રિક, બુદ્ધિના કાર્યો ગૌણ.
બરાબર. હવે જોઈએ આધુનિકતાવાદે લોગોસેન્ટ્રિક શું કર્યું અને અનુઆધુનિકતાવાદ એની ટીકા કઈ રીતે કરે છે.
આધુનિકતાવાદે આનાથી ઉલટું કરવાનો પ્રયાસ કર્યો. નોર્મેટિવને બદલે ડિસ્ક્રિપ્ટિવ અભિગમ, જેવું છે એનું વર્ણન.
વાસ્તવિકતા સ્વાયત્ત, કાં તો વ્યક્તિલક્ષી અથવા વસ્તુલક્ષી.
હા, વૈવિધ્યને બદલે એકરૂપતાનો આગ્રહ, અમૂર્ત ખ્યાલોનો મહિમા,
ઉચ્ચ નીચનો સૈદ્ધાંતિક વિરોધ, સમાનતાની વાત,
કોઠાસૂજને બદલે ફોર્મલ રીઝનિંગ સર્વોપરી, નિશ્ચિતતા સ્પષ્ટતાનો દાવો,
શ્રદ્ધાને બદલે ઇન્દ્રિયગમ્ય પુરાવા, તાર્કિક દલીલો, બુદ્ધિ જ સત્યનો આધાર,
અલૌકિકનો અસ્વીકાર, વર્તમાનને ભૂતકાળથી અલગ કર્યો, જગતને વિભાજિત એકમોના સરવાળા તરીકે જોયું,
તર્કને સાધન બનાવી ટેકનોલોજીનો વિકાસ કર્યો,
દરેક જ્ઞાનશાખાને વિજ્ઞાનજીવી બનાવવા પ્રયાસ કર્યો, મેટાફિઝિક્સનો મહિમા કર્યો. આ થયું લોગોસેન્ટ્રિક, તર્ક શબ્દ બુદ્ધિ કેન્દ્રમાં, દેરીદા કહે છે એમ.
પણ પછી અહીં જ વાંધો પડ્યો, આધુનિકતાવાદે જે મોટા વચનો આપેલા.
હા, કે તર્ક અને વિજ્ઞાનથી સંપૂર્ણ સત્ય મળશે, સમાનતા આવશે, હિંસા દૂર થશે.
એ બધા પૂરા ન થયા. કેમ?
કારણ કે વિજ્ઞાન અને ગણિત પોતે જ સંપૂર્ણ નિશ્ચિતતા ન આપી શક્યા. હાઇઝેનબર્ગ, ગડલ, એમણે બતાવ્યું કે સંપૂર્ણ નિશ્ચિતતા શક્ય નથી.
અને હિંસા એ તો વધી, વિશ્વયુદ્ધો, નરસંહાર.
બરાબર. વધુ શક્તિશાળી શસ્ત્રો બન્યા, માણસ પોતાના ઇતિહાસ, સંસ્કૃતિથી વિખૂટો પડ્યો.
શાશ્વત સત્ય, એકમાત્ર અર્થ જેવી વાતો પોકળ લાગવા માંડી.
નોકરશાહી વધી, મૂલ્યોનું જાણે ચલણીકરણ થઈ ગયું.
સુથાર નોંધે છે કે આધુનિકતાવાદે વાસ્તવિકતા સમજવાના ચાર રસ્તા આપ્યા. અદ્વૈતવાદી સંરચનાવાદ, દ્વૈતવાદી વ્યક્તિ કેન્દ્રી ફિનોમિનોલોજી અસ્તિત્વવાદ, અને વસ્તુનિષ્ઠ.
હા, પણ પરિણામ શું આવ્યું? પેલું શાશ્વત અખંડ જગત તો ન મળ્યું, પણ અનુભવ થયો નશ્વરતાનો, વિખંડિતતાનો, વિચ્છિન્નતાનો, અરાજકતાનો.
અને મજાની વાત એ કે આધુનિકતાવાદે પોતે જ આ તત્વો સર્જ્યા અને પાછા એને નકારાત્મક ગણાવ્યા.
બરાબર. અહીંથી જ અનુઆધુનિકતાવાદનો હકારાત્મક અભિગમ શરૂ થાય છે.
એ આધુનિકતાવાદના ખોખલા દાવા ઓળખી કાઢે છે.
હા, અને પેલી નશ્વરતા, વિખંડિતતા, અરાજકતાનો ઇનકાર નથી કરતો, પણ એનો સ્વીકાર કરે છે.
પણ નિરાશાવાદી રીતે નહીં, રોદણા રડવાને બદલે.
એને અફર્મેટિવ એટલે કે હકારાત્મક રીતે, રચનાત્મક રીતે અપનાવે છે, ડેવિડ હાર્વે કહે છે એમ.
અને આ હકારાત્મક સ્વીકારના બે મુખ્ય સ્વરૂપો કયા, જેના પર આપણે પાછા આવીએ?
હા, જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી અને સુથાર લેબલ આપે છે. પહેલું, ગ્રામેટોલોજિકલ,
એટલે કે આલોચનાત્મક, વિઘટનાત્મક.
હા, ડેરીદાના ડીકન્સ્ટ્રક્શન અને સંકેત વિજ્ઞાન પર આધારિત. એ મેટાફિઝિક્સના ઓળખ આઇડેન્ટિટીના સિદ્ધાંતનો વિરોધ કરે છે અને ભેદ, ડિફરન્સ, અસાતત્ય, ડિસકન્ટિન્યુટીનો મહિમા ગાય છે.
ડેરીદા, ફૂકો, લ્યોતાર, બોદ્રીલાર.
હા, એ બધા. ભાષા કેવી રીતે અર્થ રચે છે, સત્તા કેવી રીતે જ્ઞાનનું નિર્માણ કરે છે એના પર ભાર. અહીં વ્યક્તિ સબ્જેક્ટ જગત દ્વારા ભાષા દ્વારા રચાય છે એમ મનાય.
અને બીજું સ્વરૂપ
એન્થ્રોપોસેન્ટ્રિક,
હા, મનુષ્ય કેન્દ્રી. આ સ્વરૂપ પેલું સબ્જેક્ટિવિઝમ અને ઓબ્જેક્ટિવિઝમ બંનેને નકારે છે. એ કહે છે વાસ્તવિકતા લોકનિષ્ઠ છે.
પણ લોક એટલે પરંપરાગત ટોળું નહીં. ના, એક જીવંત સમૂહ, એક સંસ્કૃતિ. આ અભિગમ નૃવંશ વિજ્ઞાન, ઇથનોગ્રાફી જેવા સાધનો વાપરે છે. અર્થ વ્યક્તિની પોતાના સમૂહ સાથેની ઓળખ સંદર્ભમાંથી જ જન્મે છે.
અને આમાં પેલા અતીતરાગનું પણ મહત્વ છે.
હા, પણ એ ભૂતકાળમાં પાછા જવાની વાત નથી. ભૂતકાળની છબીઓ સાથે જોડાઈને વર્તમાનમાં અર્થ શોધવાનો પ્રયાસ છે. લ્યોતારની પેલી નાની કથાઓ, લોસ્ટ નેરેટિવ્સ, પાછી મેળવવી, પોતાનું ઐતિહાસિક સ્થાન નક્કી કરવું,
સાંસ્કૃતિક મૂળ સાથે ફરી જોડાવું.
બરાબર. જો આધુનિકતાવાદે માણસને મૂળમાંથી ઉખાડ્યો હતો, તો આ એન્થ્રોપોસેન્ટ્રિક અનુઆધુનિકતાવાદ એને ફરી એના સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકવાનો પ્રયાસ કરે છે.
આ બહુ જ રસપ્રદ બ્રેજ છે.
સુથાર અહીં ઇહાભાસનનું પેલું પ્રખ્યાત કોષ્ટક પણ ટાંકે છે, જે આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ વચ્ચેના તફાવતો બતાવે છે.
હા, પેલું જોડકાવાળું, ફોર્મ સામે એન્ટીફોર્મ,
પર્પસ સામે પ્લે, હાયરાર્કી સામે એનાર્કી,
મેટાફર સામે મેટોનિમી, પ્રેઝન્સ સામે એબ્સેન્સ,
મેટાફિઝિક્સ સામે આઇરોની, ડિટર્મિનેસી સામે ઇનડિટર્મિનેસી, એ આખો મિજાજ પકડવામાં મદદ કરે છે.
અને સૌથી મહત્વનું, સુથાર આ બધી સૈદ્ધાંતિક ચર્ચાને અંતે આપણા ગુજરાતી સંદર્ભ સાથે જોડે છે, એ શું કહે છે?
એમનું કહેવું છે કે ભલે આપણા સાહિત્યકારો કે બુદ્ધિજીવીઓ બહુ નોંધ ન લેતા હોય, પણ આપણી આસપાસની ગુજરાતી સંસ્કૃતિમાં અનુઆધુનિકતાવાદના લક્ષણો સ્પષ્ટ દેખાય છે, બંને સ્વરૂપોના.
કયા લક્ષણો, કયા ઉદાહરણો આપે છે?
જેમ કે ધર્મનું બિન આધ્યાત્મિકરણ, ધાર્મિક ઉપદેશો જોક્સ ટૂચકાઓ દ્વારા અપાય, ધર્મ જાણે મનોરંજન બની ગયો છે.
હા, તો જોવા મળે છે.
પછી પોપ્યુલર કલ્ચરનું મહત્વ વધ્યું છે, જે પહેલાં હલકું ગણાતું એ હવે વિશ્લેષણનો વિષય બને છે.
ફિલ્મો, સિરિયલો, ફેશન.
બરાબર. પછી પહેરવેશ, ઘર સજાવટ, સ્થાપત્યમાં પેલો અતીતરાગ દેખાય છે, જૂના જમાનાની છવિઓનો ઉપયોગ.
મિક્સ એન્ડ મેચ જેવું.
હા, શરીર પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. જાતીય સંબંધોમાં ઉપભોક્તાવાદ આવ્યો છે. હિંસા જાણે એક વ્યવસ્થા, સિસ્ટમનો ભાગ બની ગઈ છે. અને પેલી પ્રતિનિધિત્વની કટોકટી,
ક્રાઇસિસ ઓફ રિપ્રેઝન્ટેશન.
સુથાર કહે છે દર્પણ તૂટી ગયો, દીવો બુઝાઈ ગયો,
અને હવે ફક્ત સ્ક્રીન અને સીનનો જમાનો છે. વાસ્તવિકતા કરતાં એનું પ્રદર્શન વધુ મહત્વનું.
અને ઉપભોગતાવાદે પેલી મેટાફિઝિક્સની ફજેતી કરી નાખી છે.
બરાબર. આ બધા અવલોકનો બહુ વિચારવા જેવા છે.
પણ આટલી ચર્ચા પછી સુથાર અંતમાં એક તીખી ટિપ્પણી કરે છે, થોડી ચિંતાજનક.
હા, તેઓ કહે છે કે આપણો ગુજરાતી સાહિત્યકાર આજે સમાજમાં, સંસ્કૃતિમાં બદલાવ આવી રહ્યા છે, એનાથી જાણે અજાણ છે, પાછળ રહી ગયો છે,
હજુ પણ આધુનિકતાવાદની રમતોમાં જ રચોપચ્યો છે.
હા, પેલું નીચેના સંતનું ઉદાહરણ આપે છે, જેને ખબર જ નહોતી કે નીચે લોકોએ ઈશ્વર મરી ગયો છે એમ જાહેર કરી દીધું છે.
તો આપણો સાહિત્યકાર પણ કંઈક એવો જ છે.
સુથારને એવું લાગે છે એ હજુ તત્વમીમાંસાના આદર્શોને વળગી રહ્યો છે. એનો અતિતરાગ પણ કદાચ સાચો નથી, ખાલી શૈલીગત છે. ડિફરન્સ એટલે કે ભેદ, અનેકતા, એ કદાચ સૈદ્ધાંતિક રીતે સ્વીકારે, પણ મનોમન હજુ જૂની માન્યતાઓમાં રાચતો હોય.
હા,
અને સુથારનું અંતિમ વાક્ય તો ખરેખર વિચારવા જેવું છે. સૌ પ્રથમવાર એવું લાગી રહ્યું છે કે આપણો સાહિત્યકાર એના સમાજ અને સંસ્કૃતિના સંદર્ભે પછાત રહી ગયો છે.
ડોટ એ આધુનિકતાવાદનું ક્રિટિક નહીં પૂરું પાડી શકે, એ જ રીતે એનો અતીતરાગ પણ વાંઝણો સાબિત થશે એમ લાગે છે. આ એમનું નિષ્કર્ષ છે.
તો આ હતી બાબુ સુથારના મહત્વના લેખ અનુઆધુનિકતાવાદ પૂર્વ પંથ પર આધારિત આપણી ઊંડાણપૂર્વકની ચર્ચા. તો આ બધી વાતચીત પછી મુખ્ય મુદ્દા શું તારવી શકીએ? એક તો એ કે અનુઆધુનિકતાવાદ કોઈ એક સહેલી વ્યાખ્યામાં નથી આવતો.
બરાબર.
એ એક મોટો શબ્દ છે જે શૈલી, પદ્ધતિ અને કદાચ સમયગાળાને પણ આવરી લે છે. મૂળભૂત રીતે એ આધુનિકતાવાદના મોટા દાવા, એની નિશ્ચિતતા, એની મહાન કથાઓ પર સવાલ ઉઠાવે છે.
હા,
એ આપણને વિચારવા પ્રેરે છે કે અર્થ, વાસ્તવિકતા, આપણી ઓળખ આ બધું રચાય છે કેવી રીતે. એ સાર્વત્રિક શત્રુભી બધીએ વિખંડિતતા, સંદિગ્ધતા અને સ્થાનિક લોક પરિપ્રેક્ષ્ય પર ભાર મૂકે છે.
અને બાબુ સુથાર આપણને બતાવે છે કે આ ખાલી પશ્ચિમનો મુદ્દો નથી, આપણી પોતાની ગુજરાતી સંસ્કૃતિમાં પણ એના પડઘા છે,
ભલે આપણે એને ઓળખવામાં થોડા પાછા પડ્યા હોઈએ.
આ ખરેખર એક ગંભીર વિચાર માંગી લેતો મુદ્દો છે. સુથાર જે ઇશારો કરે છે કે લેખકો કદાચ સંસ્કૃતિથી પાછળ છે, એ વાતને જો વ્યાપક રીતે જોઈએ તો શું એવું નથી લાગતું કે આપણા રોજબરોજના જીવનમાં પણ ઘણીવાર પેલી સ્થાપિત વિચારધારાઓ, જેમ કે તર્ક, પ્રગતિ, વિજ્ઞાન પર આધુનિકતાવાદનો ભાર, એ આપણી આસપાસની જે વાસ્તવિકતા છે
જે ઘણી વિખંડિત, બહુસ્તરીય, ક્યારેક વિરોધાભાસી લાગે છે,
હા, એને પૂરી રીતે પકડી નથી શકતી. શું આપણે સૌ કંઈક અંશે, જાણે અજાણે, આ અનુઆધુનિક પરિસ્થિતિમાં જ નથી જીવી રહ્યા, ભલે આપણે એને આ નામ ન આપતા હોઈએ?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.